તારીખ 11/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
યથાર્થ પરિણામની કેવી સ્થિતિ હોય છે એ સ્પષ્ટ કરે છે. ધર્મના ક્ષેત્રમાં જો શું વિકલ્પ કરીને ધર્મ કર્યો હોવાનું કે ધર્મ થયો હોવાનું માને છે કોઈને કોઈ પ્રકારે, શું વિકલ્પમાં અટકવું એ ધર્મને ખોવાની વાત છે. શું વિકલ્પમાં અટકતા ધર્મની પ્રાપ્તિ ન થાય એ પરિસ્થિતિ લીધી છે. એટલે પોતાનું જે સ્વરૂપ સ્વભાવ વિનાયક ભાવ એનું જેનું ધ્યેય છે, જેનું લક્ષ્ય છે, એ સિવાય બીજું કાંઈ જેને લક્ષ્ય નથી. અનંત ગુણ નિધાન હોવાથી તેની જ અનન્ય રુચિ છે. ગુણની રુચિને લીધે અનંત ગુણ નિધાનની અનન્ય રુચિ છે અને તેનો પ્રેમ તેનો અત્યંત મહિમા છે. પ્રેમનો અર્થ અહીંયા રાગ ન લેવો, પણ તેનો અત્યંત મહિમા છે. એવા પરિણામમાં જે આવ્યો તેને શું વિકલ્પમાં કે બીજે ક્યાંય અટકવું ઓળખતું નથી. ઉદય ભાવ અનુસાર જે તે શુભાશુભ પરિણામ થાય છે બીજે ક્યાંય, એટલે જે તે કોઈ પણ પ્રકારના ઉદય અનુસારના પરિણામ થાય છે એ પરિણામમાં એને ગોઠતું નથી. એ પરિણામ કરવામાં એ રાજી નથી, એ પરિણામ કરવામાં એ ખુશી નથી. એના અરુચિના પરિણામ છે, રુચિના પરિણામ નથી, પણ એ અરુચિના વિષય થતા એવા પરિણામ છે, રુચિના વિષયગત પરિણામ એ નથી. આવું સહજ કુદરતી છે. જેને વિનાયક સ્વભાવનો મહિમા હોય, જેને એનું લક્ષ હોય, જેને ગુણની રુચિ હોય, લક્ષ્ય એને શુભાશુભ વિકલ્પ એને ન ગમે, એને ન રૂચે, એવું જ સહજ થાય, એવું જ બને, એમ જ થાય. શુભાશુભ વિકલ્પ પણ ગમે એમાં પણ ગોઠે અને નાયક ભાવને મુખ્ય કરું છું એમ માને એ વાતને મેળ ખાતો નથી. દેખાય છે શું ઉપયોગ જ્ઞાનીને થાય છે, પણ એનો એને નિષેધ વર્તે છે. પોતે તો શુદ્ધાત્મા સ્વરૂપમાં સ્થિર થવું, લીન થવું એના પ્રયત્નમાં લાગેલા છે. એ પ્રયત્ન એનો ચાલુ છે. એ પ્રયત્નમાં મંદતા આવતા શુભ ઉપયોગ થઈ આવે છે. શુભ ઉપયોગ તો વચ્ચે થાય છે, એ પોતાના પુરુષાર્થની મંદતા હોવાને લીધે થઈ જાય છે. શુભ ઉપયોગનો પ્રયત્ન નથી એને, થઈ જાય છે બીજી વાત છે, પણ એને પ્રયત્ન નથી એમ લેવાનો. એવી દશામાં પરિણમે છે જ્ઞાન, જોડાય છે પણ એ થઈ જાય છે એમ વાત છે. પ્રયત્ન થી કરવું છે એમ નથી, પણ થઈ જાય છે એવી સ્થિતિ છે. અને પોતે પોતાને તેવા રાગનો, શુભ રાગનો પ્રેમ અથવા મહિમા નહીં હોવાને લીધે, અથવા પ્રત્યક્ષપણે તેને તે દુઃખ ભાવ વેદતા હોવાને લીધે, મલિનતા, દુઃખ, મલિનતા કહો, અપવિત્રતા કહો, દુઃખ કહો, અને પોતાની જાતથી એની વિપરીત સ્થિતિ જોઈને, જેમ કોઈ માણસ ઊંધો ચાલે તો કેવો અણગમો થાય, ઊંધા ઊંધા કામ કરો તો કેવો અણગમો થાય, આ બધું ઊંધું જ કરે છે એમ લગ્યા કરે, એમ શુભાશુભ પરિણામ ઊંધું કાર્ય કરે છે એમ એને લગ્યા કરે છે. સમજ નથી લાગતો એને પોતાની જે જાત, વિનાયક સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ભાવરૂપ, પોતે શુદ્ધ ભાવનો પિંડ છે, પોતે જોડે ઉત્પન્ન થતો જે વિકલ્પ છે અવસ્થામાં, એ ઊંધો ચાલે છે એમ લાગે છે. મોતેર મીંડા થાય લીધું, અશુચિપણું એટલે અપવિત્રતા, મલિનતા, અશુચિપણું વિપરીતતા એટલે ઊંધાઈ અને દુઃખ, આ ત્રણ પણ બોલી લીધા છે એક પરિણામના. એનાથી જ્ઞાની નિવર્તન કરે છે, એમાં જોડાતો દેખાય છે છતાં પણ ખરેખર એમાંથી એ નિવર્તન કરે છે, એ પાછો વળી રહ્યો છે, એના પ્રત્યે ગતિમાન નથી. મિથ્યાત્વ અવસ્થામાં જીવ શુભાશુભ પરિણામમાં પ્રત્યે ધસે છે પ્રેમથી, મહિમાથી, રૂચિથી, આ પાછો વળે છે. પરિણામ બે ના છે પણ ફેર છે, પકડ પકડ માં ફેર છે. મીંડીનું બચ્ચું અંદર બંનેને મોઢામાં પકડે, મીંડી એના બચ્ચાને પણ મોઢામાં પકડે, ઉંદરને પણ મોઢામાં પકડે, પકડ પકડ માં મોટો ફેર છે. દેખાય સરખો, પણ જ્યાં તત્વજ્ઞાનનો વિષય ચાલે છે ત્યાં ઝીણી દ્રષ્ટિથી જોવાનું, એ તત્વનો વિષય ઝીણી દ્રષ્ટિથી જોવાનું કાર્યક્ષેત્ર છે. સ્થૂળ દ્રષ્ટિથી, જાડી દ્રષ્ટિથી, ઉપર ઉપરની દ્રષ્ટિથી જોવાનો આ વિષય નથી, તત્વજ્ઞાનનો આ વિષય નથી. કેમ કે તત્વ એટલે એનું પદાર્થમાં રહેલું જે એલિમેન્ટ છે, તત્વ છે, એને જોવું છે. પદાર્થ શું તત્વ ધારણ કર્યું છે, જે તે પર્યાય છે તે પદાર્થ છે, એમાં તત્વ શું છે એમ કહે છે. જ્ઞાનીનો શુભ ઉપયોગ છે, પણ એમાં તત્વ શું છે. જ્ઞાન એને આશ્રવ તરીકે જોવે છે, એને બંધ તરીકે જોવે છે, શુભ કે અશુભ હોય તો એને પુણ્ય કે પાપ તરીકે એને જોવે છે. પોતાને જ્ઞાયક ભાવ પણ જોતા જોતા એમ જોવે છે, એટલે પોતાથી ભિન્ન જોવે છે, દુઃખરૂપ જોવે છે, સુખ નથી એમાં પણ દુઃખ છે એમ જોવે છે, અને એની મહિમા એને આવતી નથી. જ્ઞાયક ભાવની મહિમા છે એને, શુભ વિકલ્પની મહિમા આવતી નથી. ક્યાંય અજ્ઞાની ગણાવે, મેં આટલું દાન દીધું, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલા શાસ્ત્ર વાંચ્યા, મેં આટલી વાર ભગવાનની અત્યાર સુધીમાં હજારો વખત તો પૂજા કરી, આટલી વખત તો મેં યાત્રા કરી, આ ડુંગર ચડે ને ઉતરે, એવો શુભ ભાવની કિંમત જ્ઞાનીને હોય ને નહીં. શુભ ભાવની કિંમત કરે તે જ્ઞાની હોય ને નહીં એમ લેવું. પણ એ તો એને મલિનતા ક્યાંથી જાણે, તો એમાં એને દુઃખ ક્યાં ફાળ્યું? સુખ ફાળ્યું. એ તો કરવા જેવું લાગ્યું એને, અને એને વિપરીત ક્યાં જોયું? એમાં ઊંધું પરિણામ છે એમ ક્યાં જોયું? એટલે એ વાત એને જ્ઞાનમાં મેળ ખાતી નથી. જ્ઞાન તો એને કહીએ કે આ ત્રણ વાત જોવે, આશ્રવ ભાવ ની અંદર આ ત્રણ વાત જોવે, દુઃખ એને લાગે, એની વિપરીતતા જોવે, એમાં એને મલિનપણું લાગે, અને તો એ પાછો વળ્યા વિના રહે, તો પછી એમાં એ પ્રેમ કરે એ વાત રહેતી નથી. આ તો કહે છે કે મુમુક્ષુ દશામાંથી આ શરૂઆત થવી જોઈએ, તો જ્ઞાન દશા પ્રગટે. જ્ઞાન દશા ત્યારે પ્રગટે કે મુમુક્ષુતામાં નાયક ભાવનો લક્ષ્ય કરે ઓળખીને, એની અનન્ય રુચિ જાગે અને એનો અત્યંત મહિમા ઉત્પન્ન થાય, તો એને ક્યાંય શુભ વિકલ્પમાં આવશે ખરે. એને શુભ વિકલ્પ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ દશા નહીં પ્રગટ થાય ત્યાં સુધી શુભ વિકલ્પ આવશે ખરા, પણ એને એમાં અટકવું ગમતું નથી, ગમતું નથી. જેમ કોઈ અણગમતો માણસ ઘરે આવી ચડે, જૂનો સંબંધ હોય, ખ્યાલ આવી ગયો કે આ ભાઈને આપણે સંગ કરવા જેવો નથી, એના સંગમાં રહેશું તો કાંઈક ને કાંઈક છાંટા પણ ઉડ્યા વિના રહેશે નહીં, છતાં આવી ચડે. જો સિદ્ધિ ના પાડે તો થોડી પરિણામ વધારે બગડે, તકરાર થાય, પરિણામ વધારે બગડે, માણસ એવો લાયકાત નો ઓછો હોય તો ગુસ્સો કરે, બીજું કરે, ત્રીજું કરે. હા, તો એને ટાળવા માટે જલ્દી જલ્દી એના માટે ચા મુકાવી દે. મેં ફલાણા ભાઈ જરા ચા મૂકી દેજો, શું કે હટ ચા પીને રવાના થાય. તો કોઈ એમ કે તમારે ત્યાં આવ્યા હતા, તમે એને ચા પાણી પાવશો, તમે એને ક્યાં આવવા દિવસો? આ બધું કે ભાઈ શું કરીએ, એ આવે અમને ગોઠતું નથી, પણ પૂર્વે જે ભૂલ કરી છે ને સંબંધ બાંધી લીધો છે, હજી એ છોડ્યો છૂટતો નથી, સંબંધ ઘણો કાયપો છે. દાદી અમે તો સામે ચાલીને જાતા જ નથી, એ સામે ચાલીને આવે છે તો કેમ છૂટાય, એનાથી છૂટાય એવો અમારો પ્રયત્ન ને અમારું વલણ રહે છે, પણ છતાં આવે છે તો શું કરીએ, અમને કાંઈ ગોઠતું નથી. તો એને કઈ નજરથી જોવું જોઈએ? તમે હજી એની સાથે કેમ પ્રેમ રાખો છો, કેમ તમારે ક્યાં એ આવે છે, એ નજરથી એને ન જોવાય તો એને અન્યાય થશે. ન્યાય નહીં થાય પણ અન્યાય થશે. જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિથી જ્ઞાન કરવું જોઈએ, બીજી રીતે જ્ઞાન કરવું જોઈએ નહીં. એમ આ જીવે પહેલા એકત્વ બુદ્ધિએ બહુ સંબંધ કર્યો છે શુભાશુભ પરિણામનો. એકત્વ બુદ્ધિથી પૂરી રૂચિથી પ્રેમથી એને એને આત્મા જાણીને એટલો બધો એની સાથે સંબંધ કર્યો છે કે જ્ઞાન દશામાં એને દુશ્મન જાણ્યા પછી પણ એનો સંબંધ જલ્દી છૂટતો નથી, ધીમે ધીમે છૂટે છે. એમ વાત છે, જેટલો પુરુષાર્થ કરે એટલો ઝડપથી છૂટે, જેટલો પુરુષાર્થ ઉત્પન્ન થાય એટલો ઝડપથી છૂટે. આ અંતર જ્ઞાયક સ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે. અહીંયા મુમુક્ષુની ભૂમિકાનો વિષય ચાલે છે, યથાર્થ ભૂમિકા, કે જેને અંતર જ્ઞાયક સ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે, ચટપટી ચાલે છે, જેને મોડું થાય છે એમ લાગ્યા કરે છે, મારા સ્વભાવનો અનુભવ નથી, પ્રાપ્તિ નથી, તો બીજા પરિણામ જે પ્રવર્તે છે એમાં એને મોડું થાય છે એમ લાગે છે, અને મોડું થાય છે એને પોસાતો નથી, નુકસાન જાય છે. જે કઈ પરિણામ થાય છે એમાં એને નુકસાન જતું એવું લાગે છે. આ અંતરજ્ઞાયક સ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે. પુરુષાર્થ ઉપડું ઉપડું એમ થઈ રહ્યું છે, જેને શું પુરુષાર્થ અંદર નો ઉપડું ઉપડું થઈ રહ્યો છે, બહારનો એટલે આત્મ સ્વભાવમાં નથી એવા જે પુણ્ય પાપ ભાવ અને તેના ફળનો, જેને રસ અને નથી એવા જે પુણ્ય પાપના પરિણામ અને એના ફળ સ્વરૂપ જે સંયોગો, જેને ઉદય કહેવામાં આવે છે. જે ઉદય વાસ્તવિકપણે ઉપેક્ષાનો વિષય થવો ઘટે, તે ઉદયમાં એકાકાર થઈને જીવ પરિણમે છે. આ ફેર છે. શું છે? અમારે ઉદય આકરો, જો પ્રતિકૂળતા આવે તો શું વિચારે, અરે રે અમારે ઉદય આકરો. અને જરાક ઠીક થઈ જાય ત્યાં હરખાઈ જાય, ત્યાં એને અનુકૂળતાનો રસ ચડી જાય. અમારે આ બધું મળ્યું, અમને મળ્યું આ બધું, અમને આ બધું મળ્યું છે, અમને આ બધું આમ દામ ને ઠામ છે ને કાંઈ અમને વાંધો નથી, એનો રસ લઈ લઈએ. પ્રતિકૂળતામાં પ્રતિકૂળતાનો ખેદાય ખેદાયને રસ લઈ લે, અરે રે આવો ક્યાં આકરો ઉદય આવ્યો, અરે રે આવો ક્યાં આકરો ઉદય આવ્યો, એમ કર્યા કરે. એને બહારનો પ્રેમ છે, એને બહારનો રસ છે, એને બહારનો બહારનો કયો કે આત્માથી બહાર એવું જે ઉદય છે, દ્રવ્યને ભાવે પરિણામ છે તે ભાવે છે, અને એના ફળ છે તે દ્રવ છે, દ્રવ્યને ભાવને હામે આમ ઉમેર છે. એને પોતાના જ્ઞાયક સ્વભાવનો પ્રેમ નથી, એને મહિમા આવ્યો નથી, પોતાના સ્વરૂપનો એને ખરેખર મહિમાની કિંમત જ એને આવી નથી. જેને રસ છે ને મહિમા છે, એ એકાકાર એટલા માટે થયો છે કે એનો જેને મહિમા છે એ એને સર્વસ્વ ભાષ્યો છે, ટીંગાઈ જાય છે, આખે આખો ઉદયની અંદર ટીંગાઈ જાય છે. હવળું થતું હોય તો હવળું કરવા માટે ટીંગાઈ જાય છે, અને હવળું થતું હોય તો એમાં રાચવાની અંદર એટલો બધો ડૂબી જાય છે, ડૂબી જ જાય છે એ રસની અંદર, જીવ ડૂબી જાય છે. એને એમ કહે છે કે જ્ઞાયક સ્વભાવનો એને પોતાના આત્માનો પ્રેમ નથી. જેને પોતાના આત્માનો પ્રેમ નથી, મહિમા નથી, એને પોતાના આત્માનો દ્વેષ છે. જેને રાગની રુચિ છે, પુણ્યની રુચિ છે, પુણ્યના ફળની રુચિ છે, એને આત્માની જ્ઞાયક સ્વભાવની અરુચિ છે. એટલે આનંદ ઘનજીએ કહ્યું છે દ્વેષ અરોચક ભાવ. આત્માનો એને દ્વેષ વર્તે છે, પરનો પ્રેમ વર્તે છે, અને આત્માનો એને દ્વેષ વર્તે છે. પણ એ દ્વેષની એને ખબર નથી પડતી. સિક્કાની એક બાજુ દેખાય ત્યારે કોઈ એવી જ કલ્પના કરી લઈએ કે આ સિક્કાને એક જ બાજુ છે ને બીજી બાજુ જ નથી, તો એને સિક્કાની એને ખબર નથી, કેમ કે બે બાજુ વગર સિક્કો હોય નહીં. એમ એની બીજી બાજુ આત્માનો દ્વેષ છે. જેને પૂર્ણ પુણ્યના ફળની રુચિ છે એને આત્માની અરુચિ છે, ને એને આત્માનો દ્વેષ છે. આત્માનો દ્વેષ છે એટલે એને ભગવાનનો દ્વેષ છે. ભગવાન આત્મા છે ને, આત્મા તો ભગવાન સ્વરૂપે છે. અનંત ગુણ પ્રત્યે એને દ્વેષ છે, ગુણ પ્રત્યે એને દ્વેષ છે, દોષ પ્રત્યે એને રાગ છે, અને ગુણ પ્રત્યે એને દ્વેષ છે. કોઈ તર્ક કરે કે અમે તો કઈ અમારા આત્મા પ્રત્યે દ્વેષ કરતા હોય એવું અમને લાગતું નથી, શું પ્રત્યક્ષપણે અમે તો શાસ્ત્ર વાંચીએ છીએ, ભગવાનની પૂજા કરી, હમણાં સારા તો ભાવ મજાના આવ્યા, શાસ્ત્ર વાંચતા પણ સારા એવા સ્વભાવ આવ્યા. આત્મા પ્રત્યે હોય એવું તો કઈ લાગતું નથી. કે છે કે રાગ તને રૂચ્યો એ જ આત્માનો દ્વેષ છે, એમાં જ આત્માનો દ્વેષ ઉભો છે. કેટલા ટકા? 100 એ 100% દ્વેષ છે. આમ છે, પૂરો દ્વેષ છે. 100 એ 100% એટલે પૂરો દ્વેષ છે. પોતે જ પોતાનો દુશ્મન છે, જગતમાં બીજો કોઈ પોતાનો દુશ્મન થઈ શકે પણ નહીં અને હોય શકે પણ નહીં. માને ભલે કોઈને દુશ્મન કે આ અમારા પ્રત્યે આવો અભિપ્રાય રાખે છે કે આવો ઈરાદો રાખે છે કે આવું વર્તન રાખે છે માટે દુશ્મન છે એમ કલ્પે ભલે, પણ ખરેખર કોઈ કોઈનો દુશ્મન નથી. દુશ્મન એટલે અહિત કરનાર, કેમ કે બીજા તો કોઈ પોતાનું અહિત કરી નથી શકતો. પોતાના પરિણામથી પોતે જ પોતાનું અહિત કરે છે તે પોતે જ પોતાનો દુશ્મન છે. આટલું તો અનિમતમાં આવે છો. પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. ગીતામાં એક શ્લોક છે એવો, એટલું તો ત્યાં એ તો બુદ્ધિથી સમજી શકાય એવો વિષય છે. એ લોકો તો બુદ્ધિની પારના વિષયમાં નથી પહોંચી શક્યા. બુદ્ધિ તો કઈ ઘણી દોડાવી છે, નથી દોડાવી ગુણ દોષના વિષયમાં. લોકોએ બુદ્ધિ તો દોડાવી છે, આટલો કાળગીમાં બુદ્ધિવાળા નથી આવે કઈ. બહારનો એટલે જેને બહારનો જેને રસ અને પ્રેમ છે, એટલે પુણ્ય પાપના ભાવ ને એના ફળનો જેને પ્રેમ છે ને રસ છે તેને જ્ઞાયક સ્વભાવનો પ્રેમ નથી. એટલે શ્રીમદજીએ લીધું કે કોઈ પણ ઉદયના પ્રસંગમાં મુમુક્ષુ જીવે તીવ્ર રસે કરીને પરિણમવું નહીં, અથવા મંદ રસે પરિણમવું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનો દ્વાર છે. બે બોલી વાલી દાદા બહુ, એમની તો કોઈ કલમ ચાલે છે બહુ નાની ઉંમરમાં તો બધું લખી ગયા છે. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. આવા શબ્દ પીડ્યા છે 192માં બોલે, 24માં વર્ષની શરૂઆત છે. વ્યવહાર ચિંતા કહો કે ઉદય કયો, માણસ ચિંતામાં ને ચિંતામાં જીવન વ્યતીત કરે છે. વર્તમાનમાં તકલીફ ન હોય તો ભવિષ્યની ચિંતા ઉભી કરીને એમાં સમય વ્યતીત કરે છે. ચાલુ ઉદય કરતા હજી ઉદય આવો આવે ને આવો આવે એમ ઉદય ભાવમાં લંબાઈ જાય છે. કે છે એવી વ્યવહાર ચિંતા એ વિષય તો ઉપેક્ષાનો છે. એક વખત તો આખું પોટલું ઉદય આખા જિંદગીના ઉદયનું એક પોટલું બાંધી અને એનો ઘા કરી દેવો. માણસ નાખી આવે કોઈ નકામી ચીજ તો ઉકેડે જઈને નાખી આવે, ઉકેડે જઈને નાખી આવે પછી ત્યાંથી લેવાનો પ્રશ્ન નથી, પછી પાછી લેવાનો પ્રશ્ન નથી. એમ એક વાર આખું આખી જિંદગીના જેટલા કોઈ ઉદયનું એક પોટલું બાંધી એનો ઘા કરી દેવો જોઈએ. હે એવી રીતે વિચારવું મને કે મારે હવે આ ભાવમાં મારું હિત કરી લેવું છે. શું કરવું છે? મારું હિત કરવામાં મને કોઈ આડું આવે છે તો આ વ્યવહારિક ચિંતા આડી આવે છે. શું આડું આવે છે? ભાગમાં હોય એમ થવાનું છે, એમ થશે તો હું જાણે છે. ભાગમાં હોય એમ થવાનું છે, એમ થશે તો હું જાણે છે, પણ એને શું છે કે એ જે ભાગમાં હશે એમ થવાનું છે, એમ થશે, એ જયારે જેમ થવાનું હોય ને એમાં હું સાવધાન રહું, બરાબર એલર્ટ રહું બરાબર, અને એમાં પણ હું બરાબર એવી જાળવણી રાખું, એવી જાળવણી રાખું, આમ બધી એને જાળવી જાળવી જાળવીને બધું કરવું છે. આ એને વ્યવહાર ચિંતા છે, વિશ્વાસ નથી. થવાનું છે થશે એમ. હે એટલે મારું કર્યું થશે એમ જ છે. પણ હવે એમ માનો કે 40 વટાવી ગયા, એ તો અડધી વટાવી ગયા, બરાબર કે નહીં? હવે 50 નહીં પણ 80-82 ટકો પર જાય છે, જાય એને ગ્રેસ ના સમજી લેવાય તો. અને કાં તો એવી દશામાં હોય કે એમાં એને બધા દુઃખ ફળ જ ભોગવતો હોય. 40 વટાવી ગયા એને તો એટલો વિચાર કરવાનો નહીં કે હવે મારું કરી લઉં હું. શું 55-60 વટાવી ગયા હોય એને તો છોકરાઓ તૈયાર થઈ ગયા હોય, બરાબર છે? એનું નસીબ લઈને આવ્યા છે કે તારા નસીબ થી હાલે છે બધા? હવે મારું કરી લઉં એટલું જો જોર કરે તો હવે મારે જે કઈ પરિસ્થિતિ ઉભી થાય એની ચિંતા કર્યા વગર મારે મારું કરવું છે. જો એની ચિંતા કરીશ તો મારું નહીં થાય. નડે છે શું? સ્વકાર્ય કરવામાં બાધક કોણ છે? કોણ એને નડે છે? ઉદયની ચિંતા એને નડે છે. શું ઉદયની ચિંતા નડે છે? એટલે આખા ઉદયને ઉપેક્ષા ભાવે લઈ જવો છે. એ ઉપેક્ષાનો વિષય થઈ જવો જોઈએ, અપેક્ષાનો નહીં પણ એ ઉપેક્ષાનો વિષય થઈ જવો જોઈએ, એમ કહેવા માંગે છે. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, ઉપર ઉપરથી નહીં, અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. જો એ પરિસ્થિતિમાં ન આવે તો એ માર્ગની પૂર્વ ભૂમિકામાં નથી આવતો, એટલા માટે એને સાધન કીધું. એક સાથે જ વાત છે. આને મૂકવું, આને પકડવું, આને પકડીને આને મૂકવું, અને મૂકતા જ આને પકડવું, એમ વાત છે. એક સાથે જ વાત છે.
પ્રેક્ટિસ એની સોચ હતી, એની મૂળ ચિંતા કરવી પદ્ધતિ છોડી દેવી, એમ કરવું અથવા શાસ્ત્ર ને તો બહુમાન થી લાવવામાં આવે છે, આપણે તો બહુ વૃદ્ધિ કરવી છે. સામાન્ય રીતે સભા ભરાઈ જાય પછી શાસ્ત્ર થી વધારે, આપણે રેડીમેડ જેવું નથી, ત્યારે બધા ઉભા થઈ જાય. શાસ્ત્ર ની સ્થાપના કરે બહુમાન થી, પછી શાસ્ત્ર પૂરું ખોલીને વાંચે. એ શાસ્ત્ર પૂરું થાય પછી શાસ્ત્ર તો મારો પુરુષાર્થ વિશેષ જાગ્રત થઈને હું મારા સ્વરૂપ પ્રત્યે વિશેષ ગતિમાન થઈ શકે, આટલો પહેલેથી અભિપ્રાય બાંધી રાખે છે. એટલો કે જો કદાચ એમ થશે કે સંયોગોની ઉપેક્ષા કરવા જતા પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થઈ ગઈ, ખરેખર તો એ પૂર્વ કર્મનું કારણ છે, વર્તમાન ઉપેક્ષાનું કારણ નથી, પણ છતાં ગમે તે પ્રકારે થઈ માનો તો મારા માટે એક એવી તક હશે, એવો પ્રસંગ હશે કે એ વખતે મારે મારા આત્મ સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ વિશેષ વધારવાનું એ સાધન થશે, નિમિત્ત થશે, બીજું કઈ બનવાનું નથી. તો એ શું અવસર છે કે કુ અવસર છે? એને તો શું અવસર થઈ ગયો, એને માટે કોઈ પ્રતિકૂળતાનો ઉદય નથી, ખરેખર તો એને અનુકૂળતાનો એ ઉદય છે. સુબાની જે લઈ લીધું તો એ બીજી રીતે લીધું છે. ગુલાબચંદભાઈ પ્રત્યેક આગળ લીખો છે, એ તમને બધાને ત્યાં ગુરુદેવના પ્રવચનનો સુભયોગ છે, સુયોગ છે. મને મારા એટલા પુણ્ય નથી, એટલે એવી અનુકૂળતા નથી, અહીંયા તો ઘણી પ્રતિકૂળતા વર્તે છે, એટલે એવો એટલે એવો અવસર નથી કે મને ગુરુદેવના પ્રવચનનો વારંવાર લાભ મળ્યા કરે. કે ક્યાં કલકત્તા, ક્યાં પોતે, એટલે આર્થિક પરિસ્થિતિ એવી નહીં કે વારંવાર આવી શકે, કે વારંવાર વેપારથી એમની પ્રવૃત્તિથી જુદા થઈને પણ આવી શકે. છતાં ગુરુદેવે એક એવો સિદ્ધાંત શીખડાવ્યો છે કે આ આત્માને કોઈ અનુકૂળતા એ નથી અને કોઈ પ્રતિકૂળતા એ નથી. એ સિદ્ધાંતને લીધે બધી અનુકૂળતા જ સમજો છો, જે છે એ બધું અનુકૂળતામાં પરિણમે છે, કોઈ પ્રતિકૂળતામાં મને પરિણમતો નથી. એટલે કે પ્રતિકૂળતાને મેં અનુકૂળતા બનાવી લીધી છે. કેવી રીતે? કે એ પ્રતિકૂળતાના નિમિત્તે હું પુરુષાર્થ વધારે ઉપાડીને મારા પરિણામમાં નિર્જરા વિશેષ કરું છું, શુદ્ધિ વિશેષ કરું છું, તો એ મને તો અનુકૂળતા નિમિત્ત અનુકૂળ પડી ગયું છે, પ્રતિકૂળ પડતો. જો ગુરુદેવનો સંયોગ મળે પણ એને પોતાનો પુરુષાર્થ વધારે છે, પોતાને આત્મભાવને વિશેષ આવિર્ભાવ કરે છે. જો વિયોગ થાય તો એના વિયોગમાં પણ વિશેષ આત્મભાવને આવિર્ભાવ કરે છે. એટલે એ બંને નિમિત્ત માત્ર છે, બહાનારૂપ છે, પોતે તો ગમે તે અવસ્થામાં પોતાના કામમાં જ આગળ વધે જાય છે. આ પરિસ્થિતિ છે. હા, પ્રતિકૂળતા ને સાનુકૂળતા બનાવી લીધી. ખરેખર છે પહેલો જ પત્ર છે, દ્રષ્ટિ પ્રકાશ છે. મેં ત્રિકાલી સહજ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું, ત્યાંથી ઉપાડ કર્યો છે. મેં ત્રિકાલી સહજ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું, વો પ્રતિક્ષણ જ્ઞાન રૂપ પરિણમન મેરા સહજ સ્વભાવ હૈ. પ્રત્યેક સમયે વિનાયક સ્વભાવમાંથી જ્ઞાન રૂપ પરિણમન ધારાવહી સહજ સ્વભાવ પણ ત્યાં જ કરે છે. જળ આશ્રિત પરિણામ જળ કે હે, જેટલા જળ પર્યાયો છે બધા જળને આશ્રિત છે, બધા જળના છે, મારે કાંઈ લેવા દેવા નથી. પૂજ્ય ગુરુદેવ કે ઈસ સિદ્ધાંત કે ઘૂંટીને, ઘૂંટી એટલે શું કે છે, મારા બાળપણ માં એ પાયું છે ગુરુદેવે, ઘૂંટીને આ હોક થી મને પાય છે એમ કે છે. હું નાયક સ્વભાવે છું, નામ પરિણામ સહેજેથી આ કરે છે, જળના પરિણામ જળના છે. પૂજ્ય ગુરુદેવ કે એ સિદ્ધાંત કે ઘૂંટીને ચડાવે છે ગુરુદેવ ના ખાતે. હો પોતાનું પરિણમન શું છે, ચડાવે છે ગુરુદેવ ના ખાતે, ચડાવે છે જમે ત્યાં કરે છે કે ગુરુદેવ ના ખાતે જમે કરો, આટલો ઉપકાર કર્યો મારા ઉપર. ક્ષણિક પરિણામ કે ઓર કે વલણ કે રસ કો ફિકા કર દિયા હે. ક્ષણિક પરિણામ પ્રત્યેનો મને રસ નથી, ને પછી પરિણામનો વિષય જે સંયોગ હોય એના પ્રત્યે હું રસ લેવો. સહજ સ્વ કે સિવાય કોઈ કાર્ય મેં રસ નહીં આતા હે. સહજ સ્વ એટલે જ્ઞાયક સ્વભાવ, સહજ જ્ઞાયક સ્વભાવ તે સ્વ, એ સિવાય મને ક્યાંય રસ આવતો નથી. અથ જવાબ આદિ નહીં પહોંચને મેં, હું વિલંબ આદિ કે હોને મેં, મેરી ઓર કા ખ્યાલ ન કરના. કદાચ હું જવાબ ન લખું, મોડો લખું, મારો વિચાર નહીં કરતા, મને શેમાં રસ નથી, આગળ લખવામાં મને રસ નથી. હવે આ વાત લે છે કે ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કે અપેક્ષા, એક મર્યાદિત વાત છે, શુભની મર્યાદિત વાત છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કે અપેક્ષા, આ કાળમાં ઉત્કૃષ્ટ શુભ છે એમ કે છે. ગુરુદેવના પ્રવચન મળવા, ગુરુદેવનો પ્રત્યક્ષ યોગ મળવો તે ઉત્કૃષ્ટ શુભનો ફળ છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કે અપેક્ષા, આપ તો મારા શ્રી કે વ્યાખ્યાનોથી અનુકૂળતા હૈ. અનુકૂળતા ખતવી અહીંયા મર્યાદિત પણે, હો તમારા પૂર્વના કરેલા પુણ્યનું આ ફળ છે, ઉત્કૃષ્ટ પુણ્ય છે કે આવા મહાપુરુષનો તમને પ્રત્યક્ષ યોગ છે, વ્યાખ્યાન મળે છે. પરંતુ અહીંયા તો અશુભ પ્રતિકૂળતા એ બહુત હે. હવે અહીંયા મારા સંયોગનો વિચાર કરો તો હું તો અશુભના સંયોગો વચ્ચે ઊભો છું. અશુભ પરિણામના ફળ કુટુંબ પરિવાર વેપાર વગેરે ઘણા અશુભના વચ્ચે ઉભો થઈ બહુત એમ લીધું છે. ત્યાં તો અશુભ બહુત હૈ, પ્રતિકૂળતા એને પ્રતિકૂળતા બનાવી. ફિર ભી, છતાંય હવે એ વાતને હું કેવી રીતે લઉં છું, ફિર ભી મુજે વિશ્વમાં કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ, ન કોઈ અનુકૂળ છે ન કોઈ મને પ્રતિકૂળ છે. इस सिद्धांत को लेकर मैं प्रतिकूलताओं को भी अनुकूल ही समझता हूँ. कई अपेक्षा है मारो पुरुषार्थ वधारू छू, आवी स्थिति में हूँ दऊ छू कि तमने लोगों ने गुरुदेव ना व्याख्यानों सुवियोग है, कोई पूर्वना पाप कर्मना उदय ने लीधे मने योग नहीं, तो पण ए प्रसंग ने हूँ अनुकूलता में लई जाऊँ छू, मारो पुरुषार्थ वधारी ने અનુકૂળતા એ સમજતા હું. કારણ સ્પષ્ટ કર્યું છે, અંદરથી અર્થ નથી કરતા. કારણ કે એસી અવસ્થામાં, એટલે એસી એવી પુનઃયોગના અભાવરૂપ અવસ્થામાં સ્વ સામર્થ્ય કા હે આશ્રય લેતે રહે, પોતાના નિજ સામર્થ્યનો આશ્રય આધાર લેતા રહેવું, એ એક પ્રયોજન રહેતા હૈ. મારું તો અહીંયા એક જ પ્રયોજન છે, આ સંયોગ સંયોગમાં પડ્યો. હું તો મારા સ્વનો આશ્રય લઉં એ જ મારું પ્રયોજન રહે છે, પર તરફ અધિક નહીં અટક પાતે, અને જે સંયોગ છે એના પ્રત્યે અધિકપણે વિશેષપણે હું અટકતો નથી. 49મી સાલમાં લખેલો આ કાગળ છે. એમના દેહાંત પહેલા 15 વર્ષ. બહુ ઉપેક્ષામાં રહેતા, રૂમ બંધ કરીને બેસી જાય, ક્યારે નીકળે એનું કોઈ ઠેકાણું નહીં, દુકાને જવાનો ટાઈમ થઈ જાય તો કાંઈ, બજારમાં જવાનો ટાઈમ થઈ જાય, જાય ન જાય એનું કાંઈ ટાઈમનું ઠેકાણું નહીં. એવી બહારની સંયોગોની એવી અનુકૂળતા નહીં, છતાંય તે જો એ બેસી ગયા અંદર તો ક્યારે નીકળે એનો પત્તો નહીં. રૂમ અંદરથી બંધ કરીને બેસી જાય, ઘરના વૈરાવને બધા કંટાળી જાય, ક્યારે નીકળશે, ક્યારે બજારે જશે, ક્યારે નાહી ધોઈને તૈયાર થશે, ક્યારે જમશે, આમ જવાનું કાંઈ, જમવાનું ઠેકાણું નહીં, દુકાને જવાનું ઠેકાણું નહીં, કોઈ ઠેકાણું જ નહીં. એટલો પુરુષાર્થ એમણે ગુરુદેવનો પૂર્ણ યોગ ન મળ્યો ત્યારે કર્યો છે, ન મળ્યો એટલે એ પુરુષાર્થ ચડી ગયા, સંયોગનું તો જે થવાનું હતું એ થયું, પણ એ કામ કરી ગયા એવું કે એક તારીખ સુધી પહોંચી ગયા. એટલી શુદ્ધિ નો પાયો નાખ્યો, પાયામાં કેટલી શુદ્ધિ ભરી દીધી. આપણે કહે ને ભાઈ પાયો પૂર્યો છે, આ મકાનનો પાયો ચાંદીથી પૂર્યો છે, શું કહે છે, ચાંદીના પાયે મકાન બનાવ્યું છે એમ કહે છે ને, એવો મજબૂત પાયો એ બહુ કરીને નીકળી જશે. આ સંયોગો થોડાક નબળા રહ્યા કે સબળા રહ્યા, કે જે કાંઈ થવાનું હતું તે થયું, શું એમાં નુકસાન યોગ્યું એ કયો કાઢો, સર્વે કાઢો, કઈ નુકસાન યોગ્યું? અનંતા જન્મ મરણ ટાળીને અલ્પ ભાવમાં સિદ્ધાલયમાં બિરાજમાન અલ્પકાળમાં, બે ચાર સાગરની સ્થિતિએ સનત કુમાર કુમારમાં વૈમાનિક દેવમાં જાય છે, નીકળીને ત્યાંથી ચરમ શરીર થશે. ગુરુદેવ કહેતા વૈમાનિક દેવમાં ગયા છે અત્યારે, ત્યાંથી નીકળીને મનુષ્ય થશે, ઝપટ કરશે કાઠિયાવાડી ભાષામાં, તમારા શું શું કહે છે, ઝપટ જ કહે છે, ઝપટ કરશે એમ, એટલે એવો તીવ્ર પુરુષાર્થ ઉપાડશે, પૂર્ણ દશા પ્રાપ્ત કરી જશે, કેવળ જ્ઞાન પ્રગટ કરશે. હા, પાયો એવો નાખી દીધો, કેમ કે એ દિશા તો થઈ નથી, તો ગુરુદેવને ખબર ક્યાંથી પડી? હજી તો બે ચાર સાગર પછી એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે, તો ખબર ક્યાંથી પડી, ક્યાંથી ખબર પડી કે આ ઝપટ કરવાના છે? બે ચાર સાગર પછી મનુષ્ય થઈને ઝપટ કરશે ક્યાંથી ખબર પડી? એ ખબર પડી જાય છે. અહીંયા જે પાયાનું કામ થયું, જે રીતે થયું, એના પરથી ખબર પડી જાય છે. પુરુષાર્થની ગતિ જોઈ લીધી, એ તો કોઈ એવી જ યોગ્યતાને એવી જ પરિસ્થિતિ લઈને આ કાળે અહીંયા જન્મ્યા, નહીંતર આવા તે જ પુરુષાર્થવાળા આત્માઓ જો મહાવિદેમાં જન્મ હોય ને તો એ જ ભવમાં ચરમ શરીર હોય. કુદરતી જે બધા આડા અવડા પ્રકાર લઈને આવ્યા હોય એટલે પુરુષાર્થ ઉપડવાનો હોય, પણ આ ક્ષેત્રે આ કાળે અહીંયા આવી જાય છે, કુદરતી વસ્તુ છે. કોઈ લોકો કર્યું કાર્ય થતું નથી, પણ એની એની પુરુષાર્થની જે સ્પીડ જોઈ, એની જે તેજી જેને કહેવામાં આવે છે, તેજી જે જોઈ લીધી ગુરુ પાછળથી અક્ષરદેહ થી જોયું છું. રૂબરૂ મળ્યા ત્યારે કોઈ વાતથી ચર્ચા કાંઈ એકબીજાને પરિચય નથી થયો, એટલે ગુરુદેવનો પરિચય પોતે કરી લીધો છે. પોતાનો પરિચય થાય ગુરુદેવને, પોતાનો પરિચય ગુરુદેવને થાય એવી પરિસ્થિતિમાં ન આવ્યો. પાછળથી એમનો જે શબ્દદેહ છે, અક્ષરદેહ છે, એમાંથી એમનો પરિચય ગુરુદેવને થયો. આ તે કાંઈ એની તેજી છે કોઈ, એટલે બધા શબ્દો સમ્યક જ્ઞાન નો સાતિશય અતિશય છે. દશા ભલે બે ચાર સાગર પછી થવાની, સમ્યક જ્ઞાન તો આજે આમ ચલચિત્ર દેખાય ને નજર સામે ટીવીના પડદા ઉપર દેખાય એવી રીતે જોવે છે, એવું નિર્મળ સ્વરૂપ જ્ઞાનનું સામર્થ્ય હોય છે. એટલે પુણ્યના પરિણામથી માંડીને આખું જગત પ્રેમનો વિષય નથી, એ રુચિનો વિષય નથી, કિંમતનો વિષય નથી. આ એવા જ્ઞાયક ભાવનો જેને રસ છે તેને તેની પ્રાપ્તિ માટે નિરંતર રુચિને ભાવના, રુચિને ભાવના એ રસની સાથે અવિના ભાવે છે. ભાવના ને રુચિની સાથે રસ અવિના ભાવે છે, એનું વિશેષ લક્ષણો બતાવ્યા છે પરિણામના. કે જેને એવા જ્ઞાયક ભાવનો રસ છે તેને તેની પ્રાપ્તિ માટે નિરંતર એની રુચિ અને ભાવના રહે છે. જેને બહારનો પ્રેમ છે કે દુનિયા મને કેમ માને, દુનિયામાં મારી કેમ પ્રસિદ્ધિ થાય, મને આવડે તો દુનિયા મને મોટો માને, એને જ્ઞાયક સ્વભાવ પ્રત્યે રુચિ અને પ્રેમ લોકસંજ્ઞાના બોલ લીધા છે. જેને જ્ઞાયક સ્વભાવનો રસ છે એને સહેજે લોકસંજ્ઞા ઉડી જાય છે, ઉત્પન્ન જ થતી, અનાદિની હોય તો પણ એને રહેતી નથી. દુનિયાનું મારે શું કામ છે, સુગાનીજીની તો આટલી તેજ પરિસ્થિતિ હતી, તો તે ગુરુદેવની નજરમાં હું આવું, આ તો એક કામ કર્યું હોય તો મને દેખાડે કે મેં આવું કામ કર્યું, હું આવું કામ કરી આવ્યો, આ કામ તો મેં કર્યું હતું, દેખાડવાનું મન થાય કે કાંઈક જ્ઞાનની નજરમાં મારી કિંમત મુકાય તો સારું. હા, એવા ભાવથી તારો એવો ભાવ દેખાઈ જશે તો તારી કિંમત પ્લસ ના બદલે માઇનસ મુકાય. છેતરા કરતા ઉલટું છે, પોતાનો દેખાવ કરવો છે અને ગુપ્ત રહેવું છે. મારે કોઈ મારી કિંમત કરે એ દ્રષ્ટિ જ મારા માટે ઝેર છે. મારી કિંમત આંખે, મને કોઈ વિશેષપણે જાણે એવા મારા પરિણામ એ મારા માટે ઝેર છે, એમ એ બરાબર જાણે છે. બીજાને મીઠાશ આવે છે અને ઝેર લાગે છે.